એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એમ કહીએ ને કે ખૂબ જ અગત્યના વિષય પર વાત કરવાના છીએ, મહામારીઓ.
હા, બિલકુલ. એક એવો વિષય જેણે હમણાં જ આપણા સૌના જીવન પર ઊંડી અસર કરી છે.
અને આ ચર્ચા માટે આપણી પાસે આધાર છે ક્રિશ્ચિયન ડબલ્યુ મેકમિલનનું પુસ્તક પેન્ડેમિક્સ.
ચોક્કસ. કોવિડ-19 પછી તો આપણે સૌ જાણીએ છીએ કે મહામારીઓ કંઈ ખાલી ઇતિહાસની ચોપડીઓમાં નથી હોતી, એ તો આપણી વાસ્તવિકતા છે.
સાચી વાત છે.
એટલે જ મને લાગે છે કે ભૂતકાળની મહામારીઓ વિશે જાણવું, એમાંથી કંઈક શીખવું, એ આજે વધારે ને વધારે જરૂરી બની ગયું છે.
તો સવાલ એ થાય કે શું ઇતિહાસ આપણને ભવિષ્ય માટે તૈયાર કરી શકે? આ પુસ્તક આ જ દિશામાં આપણને વિચારવા પ્રેરે છે.
બરાબર.
તો શરૂઆત કરીએ લેખકના પરિચયથી. ક્રિશ્ચિયન ડબલ્યુ મેકમિલન, તેઓ યુનિવર્સિટી ઓફ વર્જિનિયામાં ઇતિહાસના પ્રોફેસર છે.
હા, અને એમની ખાસિયત છે તબીબી ઇતિહાસ, પર્યાવરણનો ઇતિહાસ અને ખાસ કરીને રોગોનો ઇતિહાસ.
અને એટલે જ એમનો દ્રષ્ટિકોણ થોડો અલગ છે, ખરું ને?
હા, એ જ વાત રસપ્રદ છે. જુઓ, એ કોઈ વાયરોલોજિસ્ટ નથી કે એપિડેમિયોલોજિસ્ટ પણ નથી, એ ઇતિહાસકાર છે. એટલે એમનું ધ્યાન ખાલી વાયરસ કે બેક્ટેરિયા પર નથી, પણ એ આખા સામાજિક, રાજકીય, આર્થિક માળખા પર છે જેમાં રોગ ફેલાય છે.
મતલબ કે રોગ ક્યાં સંજોગોમાં ફેલાય છે એના પર.
બરાબર. અને એની અસરો કેવી થાય છે, અને ખાસ તો જે સમુદાયો હાશિયામાં ધકેલાઈ ગયા છે એમના અનુભવોને પણ એ કેન્દ્રમાં રાખે છે.
ઓ, એટલે આ એકદમ અલગ જ પરિપ્રેક્ષ્ય છે, માત્ર જૈવિક નહીં પણ માનવીય.
હા, સંપૂર્ણ માનવીય ચિત્ર મળે છે આપણને.
સરસ. તો પછી પુસ્તકનો મુખ્ય સૂર શું છે, મતલબ કે એ કહેવા શું માગે છે?
પુસ્તકનો મૂળ તર્ક એમ કહીએ ને એ છે કે મહામારી ક્યારે ખાલી જૈવિક ઘટના નથી હોતી, એ બહુ જટિલ હોય છે. જૈવ સામાજિક.
જૈવ સામાજિક, બાયોસોશિયલ.
હા, એટલે રોગ કેવી રીતે ફેલાશે, કેટલો ખતરનાક બનશે, એ ખાલી સૂક્ષ્મ જંતુ પર આધાર નથી રાખતો.
તો પછી શેના પર રાખે છે?
એનો આધાર આપણા સમાજની રચનાઓ પર છે. જેમ કે વ્યાપાર કેવી રીતે થાય છે, યુદ્ધ ચાલે છે કે નહીં, સમાજમાં અસમાનતા કેટલી છે, શહેરો કેવા છે, સરકાર શું પગલાં લે છે, આ બધું જ.
સમજાયું. એટલે ઘણા બધા પરિબળો કામ કરે છે.
એકદમ. અને લેખકનો હેતુ પણ એ જ છે કે આપણા જેવા સામાન્ય વાચકો હોય કે પછી નીતિ ઘડનારા લોકો હોય, વિદ્યાર્થીઓ હોય, બધાને મહામારી સમજવા માટે એક ચોક્કસ માળખું મળે.
અને પેલી ઐતિહાસિક વિસ્મૃતિની વાત પણ છે ને?
હા, એ બહુ મહત્વની વાત છે. હિસ્ટોરિકલ એમ્નેઝિયા.
આપણે બહુ જલ્દી ભૂલી જઈએ છીએ, સંકટ જાય એટલે પાઠ પણ ભૂલાઈ જાય.
સાચી વાત.
લેખક કહે છે કે સૂક્ષ્મ જંતુ તો કારણ છે જ, પણ આપણે માણસો, આપણા નિર્ણયો, આપણી વ્યવસ્થાઓ, આપણી નિષ્ફળતાઓ, એ જેને મોટી આફત એટલે કે મહામારી બનાવે છે.
એટલે આપણે પોતે પણ જવાબદાર છીએ
મોટા ભાગે. પુસ્તકમાં ઘણા ઉદાહરણો છે. પ્લેગ, શીતળા, કોલેરા, 1918નો ફ્લૂ, એચઆઈવી એઇડ્સ, સાર્સ, ઇબોલા.
હા, અને આ બધા કિસ્સાઓ શું બતાવે છે કે વૈશ્વિકરણ હોય, અસમાનતા હોય કે સરકારની ઉદાસીનતા હોય, આ માનવીય પરિબળો ઘણીવાર વાયરસ કરતાં પણ વધુ ઘાતક સાબિત થાય છે.
બહુ ગંભીર વાત છે.
તો ચાલો હવે થોડું વધારે ઊંડાણપૂર્વક જોઈએ લેખક કઈ રીતે આખી વાત સમજાવે છે, કઈ પેટર્ન બતાવે છે.
હા, ચોક્કસ. શરૂઆત ક્યાંથી કરીશું?
પહેલી અને કદાચ સૌથી અગત્યની થીમ લઈએ, મહામારીઓને આકાર આપતા માનવીય પરિબળો.
હા, એટલે કે આપણી પ્રવૃત્તિઓ કઈ રીતે રોગ ફેલાવવામાં મદદ કરે છે.
બરાબર. આનું સૌથી ક્લાસિક ઉદાહરણ છે પ્લેગ, પેલો બ્લેક ડેથ, 14મી સદી.
હા, યુરોપમાં લાખો લોકો મૃત્યુ પામ્યા હતા.
હા, પણ લેખક સમજાવે છે કે ખાલી યર્શિનિયા પેસ્ટિસ બેક્ટેરિયાનો જ વાંક નહોતો, વાત એમ હતી કે એ સમયે વેપાર બહુ વધ્યો હતો.
સિલ્ક રોડ અને દરિયાઈ માર્ગો.
હા, એ જ. મધ્ય એશિયાથી યુરોપ સુધી સિલ્ક રોડ, ભૂમધ્ય સમુદ્રમાં જહાજોની અવર જવર, આ બધું રોગ માટે જાણે સુપર હાઈવે બની ગયું.
એટલે ઉંદરો અને ચાંચળ પણ સાથે મુસાફરી કરતા હતા.
બિલકુલ. જહાજોમાં, કાફલાઓમાં, આ બતાવે છે કે માણસોની હેરફેર, પછી એ વ્યાપાર માટે હોય કે બીજા કોઈ કારણે, એ રોગ ફેલાવવામાં હંમેશા મુખ્ય ભાગ ભજવે છે. એટલે આ ગ્લોબલાઇઝેશન કંઈ નવું નથી.
અને એના જોખમો પણ જૂના છે.
હા, સદીઓથી જોડાયેલા છે.
બીજું ઉદાહરણ લઈએ કોલેરાનું. 19મી સદી, ઔદ્યોગિક ક્રાંતિ.
હા, એ વખતે શહેરો બહુ જ ઝડપથી વધી રહ્યા હતા. લોકો ગામડા છોડીને શહેરોમાં આવતા હતા, પણ શહેરોમાં શું હતું?
ભીડભાડ, ગંદકી
અને પીવાનું પાણી, ગટર વ્યવસ્થા, એનો સદંતર અભાવ.
એટલે પાણીજન્ય રોગો માટે મોકળું મેદાન.
બરાબર, કોલેરા જેવા રોગ માટે આદર્શ પરિસ્થિતિ. અને પાછું એમાં ઉમેરાયું સ્ટીમશીપ.
ઓહ, એટલે મુસાફરી ઝડપી બની.
હા, એટલે રોગ પણ ઝડપથી દુનિયાભરમાં ફેલાયો. આનો બોધપાઠ શું? કે વિકાસ જરૂરી છે, પણ જો જાહેર આરોગ્યનો પાયો ન હોય તો એ સંકટ નોતરી શકે છે.
સાચી વાત. અને પછી પેલો 1918નો ફ્લુ, સ્પેનિશ ફ્લુ.
હા, જોકે એ સ્પેનમાં નહોતો શરૂ થયો, પણ એ ફાટી નીકળ્યો પહેલા વિશ્વયુદ્ધ વખતે, અને યુદ્ધે એને બહુ મોટો ફેલાવો આપ્યો.
સૈનિકોની હેરફેરને કારણે.
હા, લાખો સૈનિકોની સતત હેરફેર, કેમ્પમાં ભીડ, બિન આરોગ્યપ્રદ સ્થિતિ, અને સૌથી મહત્વનું ખબર છે? સેન્સરશિપ.
સેન્સરશિપ કઈ રીતે?
યુદ્ધ ચાલતું હતું એટલે સરકારો નહોતી ઈચ્છતી કે લોકોનું મનોબળ તૂટે, એટલે ફ્લૂના સમાચારો દબાવી દીધા.
ઓ,
સ્પેન યુદ્ધમાં નહોતું એટલે ત્યાંના છાપાઓએ ખુલ્લીને લખ્યું, એટલે ભૂલથી નામ પડી ગયું સ્પેનિશ ફ્લુ.
બાપરે,
એટલે માહિતી છુપાવવાથી નુકસાન થયું
ઘણું.
લોકોને ખબર જ ન પડી કે શું થઈ રહ્યું છે, કેટલી સાવચેતી રાખવાની છે. વાયરસ વધુ ફેલાયો.
એટલે માહિતીનો અભાવ ખતરનાક છે
હંમેશા. આ ત્રણેય ઉદાહરણો, પ્લેગ, કોલેરા, 1918 ફ્લુ, એ જ બતાવે છે કે આપણા નિર્ણયો, આપણી પ્રવૃત્તિઓ, આપણી સામાજિક રાજકીય સ્થિતિ, એ બધું મહામારીને કેવી રીતે અસર કરે છે.
બરાબર, હવે બીજી થીમ પર જઈએ, અસમાનતાવાળી.
હા, એ બહુ જ સંવેદનશીલ અને મહત્વની છે. મહામારીઓ અસમાનતાનો અરીસો છે. લેખક સ્પષ્ટ કહે છે કે મહામારી ક્યારે ગ્રેટ ઇક્વલાઇઝર નથી હોતી,
એટલે કે બધાને સરખી અસર નથી કરતી.
ધુ ઊંડી અને સ્પષ્ટ બનાવે છે.
આનું કોઈ ઉદાહરણ છે પુસ્તકમાં?
હા, બહુ જ દર્દનાક ઉદાહરણ છે શીતળા, સ્મોલપોક્સ, અને અમેરિકાના મૂળ નિવાસીઓનું.
ઓ, પેલું વર્જિન સોઇલ એપિડેમિક.
હા, જ્યારે યુરોપિયનો અમેરિકા પહોંચ્યા 15મી-16મી સદીમાં, ત્યારે એમની સાથે શીતળા, ઓરી જેવા રોગો પણ ગયા. ત્યાંના મૂળ લોકોના શરીરમાં આ રોગો સામે કોઈ પ્રતિકારક શક્તિ જ નહોતી,
કારણ કે એમણે ક્યારેય આ રોગો જોયા નહોતા.
બરાબર, પરિણામ ભયાનક. કેટલાક વિસ્તારોમાં 90% જેટલી વસ્તી ખતમ થઈ ગઈ.
90%?
હા, આ ખાલી રોગચાળો નહોતો, આ એક સાંસ્કૃતિક સંઘાર હતો જેણે યુરોપિયન સામ્રાજ્યવાદને પણ મદદ કરી. આ બતાવે છે કે રોગ સામે કોણ કેટલું સંવેદનશીલ છે, એ ખાલી જૈવિક નથી, ઐતિહાસિક અને રાજકીય પણ છે.
અને આ જ પેટર્ન પછી પણ જોવા મળી.
ચોક્કસ, 1918ના ફ્લૂમાં પણ અભ્યાસો બતાવે છે કે મૃત્યુ દર બધા માટે સરખો નહોતો.
કોના માટે વધુ હતો?
જે લોકો વંશીય કે આર્થિક રીતે પછાત હતા. દાખલા તરીકે અમેરિકામાં આફ્રિકન અમેરિકન સમુદાયમાં મૃત્યુ દર શ્વેત લોકો કરતાં ઘણો વધારે હતો.
અને એનું કારણ?
ખાલી વાયરસ નહીં, પણ ખરાબ રહેઠાણ, ઓછું પોષણ, આરોગ્ય સેવાઓનો અભાવ, આ બધી સામાજિક આર્થિક અસમાનતાઓ.
અને એચઆઈવી એડ્સ વખતે પણ આવું જ કંઈક થયું હતું ને?
હા, બિલકુલ. 1980ના દાયકામાં જ્યારે એ શરૂ થયું, ત્યારે શરૂઆતમાં અમુક ચોક્કસ સમુદાયોમાં જોવા મળ્યું. ગે પુરુષો, આઈવી ડ્રગ યુઝર્સ, હેટિયન ઇમિગ્રન્ટ્સ,
જેઓ પહેલેથી જ હાંસિયામાં હતા.
બરાબર, એટલે શરૂઆતમાં સરકારોએ બહુ ધ્યાન ન આપ્યું. જાણે બીજાઓનો રોગ હોય, અને પેલો સામાજિક કલંક, સ્ટિગ્મા.
હા, એ તો બહુ જ હતો.
એના કારણે સંશોધન, સારવાર, જાગૃતિ બધામાં બહુ મોડું થયું.
એટલે કલંક અને ભેદભાવ જાહેર આરોગ્ય માટે પણ નુકસાનકારક છે.
ખૂબ જ. જ્યારે લોકો ડરથી બીમારી છુપાવે, ટેસ્ટ ન કરાવે, સારવાર ન લે, તો રોગ તો ફેલાવાનો જ છે. એચઆઈવી એઇડ્સે સ્પષ્ટ કર્યું કે કોણ બીમાર પડે છે અને કોને મદદ મળે છે, એ ઘણીવાર આપણા સામાજિક પૂર્વગ્રહો પર આધાર રાખે છે.
સાચી વાત. હવે ત્રીજી થીમની વાત કરીએ, પ્રતિભાવની રીતો.
હા, પ્રતિભાવની રીતો. ડર, દોષારોપણ અને સ્થિતિસ્થાપકતા. જો જ્યારે મહામારી આવે ત્યારે ડર લાગે સ્વાભાવિક છે,
પણ એ ડરનું શું થાય છે?
ઇતિહાસ બતાવે છે કે ડર ઘણીવાર કોઈને બલીનો બકરો બનાવવામાં પરિણમે છે. કોઈક સમુદાય પર રોગ ફેલાવવાનો આરોપ લગાવી દેવાય,
જેમ કે પ્લેગ વખતે યહૂદીઓ સાથે થયો.
હા, એમના પર કૂવામાં ઝેર નાખવાનો આરોપ લગાવાયો, હુમલા થયા. એઇડ્સ વખતે ગે સમુદાય નિશાન બન્યો, અને કોવિડ વખતે પણ આપણે જોયું અમુક દેશો કે વંશીય જૂથો પ્રત્યે નફરત વધી. લેખક ચેતવે છે કે આ દોષારો પણ રાજકીય ફાયદા માટે વપરાય છે, પણ એનાથી સમાજ તૂટે છે અને રોગ સામે લડવું મુશ્કેલ બને છે.
પણ આમાં કંઈક આશાસ્પદ પણ છે ને, સ્થિતિસ્થાપકતા.
હા, બિલકુલ. આ અંધકારની બીજી બાજુ પણ છે, માણસની હિંમત, વિજ્ઞાનની શક્તિ, સહકારની તાકાત. પુસ્તકમાં એના પણ ઉદાહરણો છે,
જેમ કે પેલું જોન સ્નો અને કોલેરાવાળું.
હા, ડોક્ટર જોન સ્નો 1854 લંડન કોલેરા ફાટી નીકળ્યો. ત્યારે બધા માનતા કે રોગ ખરાબ હવાથી ફેલાય છે, મિયાઝમા થિયરી.
પણ સ્નો એવું નહોતા માનતા.
ના, એમણે જાતે તપાસ કરી, ઘરે ઘરે ગયા, માહિતી ભેગી કરી, નકશો બનાવ્યો, અને શું શોધી કાઢ્યું?
કે મોટાભાગના કેસ એક ચોક્કસ પાણીના પંપ પાસે હતા.
બરાબર. એમણે એ પંપ બંધ કરાવ્યો અને રોગચાળો કાબૂમાં આવી ગયો. આ ખાલી એક રોગચાળો નહોતો અટક્યો, આધુનિક રોગશાસ્ત્ર, એપિડેમિયોલોજી નો જન્મ થયો હતો. પુરાવા આધારિત તપાસ.
વાહ, આ તો કમાલ કહેવાય.
બીજું અદ્ભુત ઉદાહરણ છે શીતળાની નાબૂદી. શીતળા, જેણે સદીઓ સુધી લાખોનો ભોગ લીધો.
એડવર્ડ જેનરે રસી શોધી પછી?
હા, પણ નાબૂદ કરવાનું કામ 20મી સદીમાં થયું, WHO વિશ્વ આરોગ્ય સંસ્થા ના નેતૃત્વ હેઠળ.
આખી દુનિયાએ ભેગા મળીને કામ કર્યું.
હા, એક અભૂતપૂર્વ વૈશ્વિક ઝુંબેશ. દાયકાઓની મહેનત, અબજો ડોઝ રસી, હજારો કાર્યકરો, અને 1980માં શીતળાને પૃથ્વી પરથી નાબૂદ જાહેર કરાયો.
એકમાત્ર માનવ રોગ જેને આપણે નાબૂદ કરી શક્યા.
હા, આ શું બતાવે છે? આંતરરાષ્ટ્રીય સહકારની તાકાત. દેશો ભેગા મળે તો અશક્ય પણ શક્ય બને.
અને પેલું HIV એઇડ્સ વાળું ઉદાહરણ, નાગરિક સક્રિયતા.
હા, એ પણ બહુ મહત્વનું છે. જ્યારે સરકારો ધીમી હતી, સમાજમાં કલંક હતો, ત્યારે એક્ટ અપ જેવા જૂથો આગળ આવ્યા.
એમાં ઘણા દર્દીઓ પોતે પણ હતા ને?
હા, એમણે બહુ જોરદાર વિરોધ કર્યો, ફંડ માંગ્યું, દવા કંપનીઓ પર દબાણ કર્યું, સારવાર માટે લડ્યા.
એમણે શું બદલાવ આણ્યો?
એમણે ખાલી નીતિઓ જ ન બદલી, એમણે દર્દી અને ડોક્ટરનો સંબંધ પણ બદલ્યો. એમણે બતાવ્યું કે દર્દીઓ પણ જાણકાર હોય છે, એમના અધિકારો હોય છે, અને એ પોતાની સારવારમાં ભાગીદાર બની શકે છે.
એટલે સામાન્ય લોકોની તાકાત પણ ઇતિહાસ બદલી શકે છે.
ચોક્કસ.
તો આ બધા અનુભવો પછી ભવિષ્ય માટે શું લેખક શું કહે છે?
લેખક ચેતવણી આપે છે, આપણે એવા યુગમાં છીએ જ્યાં નવી મહામારીઓનું જોખમ વધી રહ્યું છે.
જંગલો કપાય છે, ક્લાઇમેટ ચેન્જ, મુસાફરી વધી છે,
એ બધાને કારણે.
હા, અને પેલું એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ પણ.
આ બધું નવા રોગો માટે અનુકૂળ વાતાવરણ બનાવે છે.
તો પછી ઉપાય શું?
ઉપાય છે તૈયારી, પણ ખાલી વેક્સિન કે દવાની તૈયારી નહીં.
તો કેવી તૈયારી?
મજબૂત જાહેર આરોગ્ય વ્યવસ્થા બનાવવી, સ્વચ્છ પાણી, સ્વચ્છતા જેવી પાયાની જરૂરિયાતો પૂરી કરવી, દેશો વચ્ચે સહકાર વધારવો, WHO જેવી સંસ્થાઓને મજબૂત કરવી.
અને પેલી અસમાનતા.
હા, સૌથી અગત્યનું સામાજિક અને આર્થિક અસમાનતાઓને દૂર કરવી, કારણ કે જ્યાં સુધી સમાજનો એક ભાગ નબળો રહેશે ત્યાં સુધી કોઈ સુરક્ષિત નથી.
એટલે છેલ્લો સવાલ એ જ છે કે શું આપણે ઇતિહાસમાંથી શીખીશું
કે પછી એ જ ભૂલોનું પુનરાવર્તન કરીશું.
ચાલો હવે આખા પુસ્તકમાંથી જે મુખ્ય વિચારો કે સંદેશા મળ્યા એને ટૂંકમાં તારવીએ, જે ખરેખર યાદ રાખવા જેવા છે.
ચોક્કસ.
પહેલો વિચાર મને લાગે છે એ છે કે મહામારી માત્ર જૈવિક નથી, સામાજિક ઘટના છે.
રોગાણુ તો ચિનગારી છે, પણ આગ તો આપણો સમાજ ફેલાવે છે.
હા, ભારતમાં વસ્તી ગીચતા અને શહેરીકરણ જોઈએ તો આ વાત તરત સમજાય.
બીજો વિચાર, અસમાનતા મહામારીને વધુ ઘાતક બનાવે છે. ગરીબ અને વંચિતો હંમેશા વધુ ભોગ બને છે, કોવિડ વખતે આપણે જોયું જ છે. સાચી વાત, જ્યાં સુધી આ અસમાનતા રહેશે મહામારી વધુ ગંભીર બનશે.
ત્રીજો વિચાર, દોષારોપણ અને કલંક ખતરનાક છે. કોઈને જવાબદાર ઠેરવવાથી ડર વધે છે, લોકો બીમારી છુપાવે છે. આના માટે જાગરૂકતા અને સંવેદનશીલતા બહુ જરૂરી છે.
બરાબર. ચોથો વિચાર, જાહેર આરોગ્યમાં રોકાણ એ ખર્ચ નથી, પણ સુરક્ષા છે. સારી સરકારી હોસ્પિટલો, પીએચસી, રોગ દેખરેખ, આ બધું દેશની સુરક્ષા માટે જરૂરી છે.
વ્યક્તિને દોષ દેવા કરતાં સિસ્ટમ સુધારવી વધુ જરૂરી છે, જેમ જ્હોન સ્નોએ કર્યું.
હા, અને પાંચમો વિચાર, ઐતિહાસિક સ્મૃતિ અને સતત તૈયારી જરૂરી છે. પેલી ઐતિહાસિક વિસ્મૃતિથી બચવું પડશે, ભૂલી જવાની આદત ખતરનાક છે.
એટલે સવાલ એ નથી કે મહામારી આવશે કે નહીં,
પણ એ છે કે જ્યારે આવશે ત્યારે આપણે કેટલા તૈયાર હોઈશું, આપણે ભૂતકાળમાંથી શું શીખ્યા હોઈશું.
ખરેખર આ વિચારો બહુ મહત્વના છે, પણ હવે સવાલ એ કે આ બધી વાતો આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે કામ લાગે.
મને લાગે છે કે પહેલી અને સૌથી અગત્યની વાત છે માહિતીને ચકાસતા શીખવું. આપણે જોયું કે મહામારી વખતે અફવાઓ કેટલી ઝડપથી ફેલાય છે.
એટલે વોટ્સએપ યુનિવર્સિટી પર ભરોસો ન કરવો.
હા, એટલે વિશ્વસનીય સ્ત્રોતમાંથી જ માહિતી લેવી. બીજું, જાહેર આરોગ્યને મહત્વ આપવું અને સમર્થન કરવું.
રસીકરણ, સ્વચ્છતા, આ બધી બાબતોનું મહત્વ સમજવું.
હા, અને જરૂર પડે તો સારી આરોગ્ય સેવાઓ માટે અવાજ ઉઠાવવો. ત્રીજું, સમાનતા અને સામાજિક ન્યાય.
એ સમજવું કે મહામારી નબળા વર્ગને વધુ અસર કરે છે, એટલે મદદ પહેલા એમના સુધી પહોંચવી જોઈએ.
બરાબર. ચોથું, સામુદાયિક એકતા અને સહાનુભૂતિ. એકબીજાને મદદ કરવી, કલંક સામે લડવું, આ સહિયારી લડાઈ છે.
અને પાંચમું,
વૈશ્વિક સહકારનું મહત્વ સમજવું. શીતળા નાબૂદી એનું ઉદાહરણ છે. વાયરસ સરહદ નથી જોતો, એટલે આપણે પણ સહકાર આપવો પડશે.
આખી ચર્ચા પછી મને એક વાત બહુ સ્પર્શી ગઈ કે ઇતિહાસ કેટલી હદે પુનરાવર્તિત થાય છે. ખાસ કરીને આપણી પ્રતિક્રિયાઓ, ડર, દોષારોપણ, આ પેટર્ન સદીઓથી ચાલી આવે છે.
હા, એ થોડું નિરાશાજનક લાગે,
પણ સાથે એક ચેતવણી પણ છે કે આપણે વધુ સજાગ રહેવું પડશે.
અને મારા માટે આ પુસ્તકે એ વાત સ્પષ્ટ કરી કે જાહેર આરોગ્ય એ ખાલી વિજ્ઞાનનો વિષય નથી, એ સામાજિક ન્યાયનો વિષય છે. જ્યાં સુધી ગરીબી, ભેદભાવ, આરોગ્ય સેવાની અસમાનતા જેવી સમસ્યાઓ છે,
ત્યાં સુધી આપણે ખરા અર્થમાં સુરક્ષિત નથી.
બરાબર.
તો અંતે શ્રોતાઓ માટે એક સવાલ મૂકીને જઈએ. શું આપણે ઇતિહાસનું પુનરાવર્તન કરવા માટે જ સર્જાયા છીએ, એ જ ભૂલો વારંવાર કરવા માટે?
કે પછી મહામારીઓના આ સામાજિક મૂળને સમજીને, તેના પર કામ કરીને આપણે આ ચક્રને તોડી શકીશું?
આ વિચાર સાથે જ સમાપન કરીએ. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.